નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જાસૂસી સાહિત્યની દુનિયામાં એક એવી કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ જેણે એમ કહી શકાય કે આખી શૈલીને હંમેશા બદલી નાખી. આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન લે કેરેની ક્લાસિક નવલકથા ધ સ્પાય હુ કેમ ઇન ફ્રોમ ધ કોલ્ડ.
બરાબર.
1963માં જ્યારે આ પુસ્તક આવ્યું ત્યારે લોકો જેમ્સ બોન્ડના ગ્લેમરથી એના ગેજેટ્સથી પરિચિત હતા. તો આ પુસ્તકમાં એવું તો શું અલગ હતું જેણે આટલો મોટો પ્રભાવ પાડ્યો?
તમે બહુ જ આમ સાચો મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે જેમ્સ બોન્ડની દુનિયા એ કાલ્પનિક દુનિયા હતી.
હા,
જ્યાં સારું અને ખરાબ, પશ્ચિમ અને પૂર્વ બધું સ્પષ્ટ હતું.
હા,
પણ જ્હોન લે કેરે, જેમનું અસલી નામ ડેવિડ કોનવેલ હતું.
એ પોતે જાસૂસ હતા ખરું ને?
હા, બિલકુલ. તેઓ બ્રિટિશ જાસૂસી સંસ્થા MI5 અને MI6 માટે કામ કરી ચૂક્યા હતા, એટલે એમણે વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો. આ નવલકથા એવા સમયે લખાય જ્યારે બર્લિનની દિવાલ બની ચૂકી હતી અને એ શીતયુદ્ધની કડવી વાસ્તવિકતાનું પ્રતીક હતી. એટલે લે કેરેએ કહ્યું કે જાસૂસીની દુનિયા કોઈ ચમકદમકવાળી નથી,
બરાબર,
પણ એ નૈતિક રીતે ધૂંધળી છે, માનસિક રીતે થકવી દેનારી અને, સાચું કહું તો, ઘણીવાર અત્યંત ક્રૂર પણ હોય છે.
એટલે કે આ કોઈ સુપરહીરોની વાર્તા નથી, પણ એક સામાન્ય માણસની વાત છે જે અસાધારણ સંજોગોમાં ફસાઈ જાય છે.
બરાબર.
તો ચાલો આ બર્ફીલા અને દગાખોર વિશ્વમાં પ્રવેશ કરીએ. વાર્તાના કેન્દ્રમાં છે એલેક લિમસ, અને વાર્તાની શરૂઆત જ આના માટે એક મોટી નિષ્ફળતાથી થાય છે ને?
બિલકુલ. વાર્તા આપણને સીધા જ બર્લિનની દિવાલ પર લઈ જાય છે. 50 વર્ષનો, એકદમ થાકેલો અને નોકરીથી કંટાળી ગયેલો બ્રિટિશ જાસૂસ એલેક લિમસ એ ચેકપોઇન્ટ ચાર્લી પર ઊભો છે અને રાહ જોઈ રહ્યો છે તેના છેલ્લા અને સૌથી મહત્ત્વપૂર્ણ એજન્ટને પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમમાં લાવવાની. પણ
શું થાય છે?
પણ તેની આંખો સામે જ, સરહદથી બસ થોડાક જ મીટર દૂર, એ એજન્ટને ગોળી મારી દેવામાં આવે છે.
અને પછી તેને લંડન પાછો બોલાવવામાં આવે છે, જ્યાં તેને કોઈ માન સન્માન નથી મળતો, પણ અપમાન મળે છે. તે તો નિવૃત્તિની અપેક્ષા રાખતો હોય છે.
હા, પણ એવું થતું નથી.
હા, તેના ઉપરી અધિકારી, જેને ફક્ત કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે, એની સામે એક વિચિત્ર પ્રસ્તાવ મૂકે છે. શું હોય છે આ યોજના?
આ યોજના જ આખી વાર્તાનો પાયો છે. કંટ્રોલ લિમિશને કહે છે કે તેને નિવૃત્ત નથી થવાનું, એને ઠંડીમાં જ રહેવાનું છે.
એટલે કે જાસૂસીની દુનિયામાં જ?
હા, પણ આ વખતે ભૂમિકા અલગ છે. તેણે એક તૂટેલા, દારૂડિયા, કડવાશથી ભરેલા અને બ્રિટિશ સિસ્ટમથી નફરત કરતા ભૂતપૂર્વ જાસૂસ હોવાનો અભિનય કરવાનો છે.
અને આનો ઉદ્દેશ્ય શું?
ઉદ્દેશ્ય એ છે કે પૂર્વ જર્મનીની જાસૂસી સંસ્થા તેને પોતાની તરફ ખેંચવા માટે લલચાઈ, અને તેનું અંતિમ મિશન,
હા,
તેના નેટવર્કને નષ્ટ કરનાર પૂર્વ જર્મનીની કાઉન્ટર ઇન્ટેલિજન્સનો નિર્દયી વડો હેન્સ ડીટર મુંડટ, એને બ્રિટિશ ડબલ એજન્ટ તરીકે ફસાવીને તેનો ખાતમો બોલાવવાનો.
વાહ, એકદમ જટિલ યોજના છે. તો લિમસ આ ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે, એક લાઇબ્રેરીમાં નોકરી લે છે, ખૂબ દારૂ પીવે છે, અને આ જ સમયે તેના જીવનમાં એક એવા પાત્રનો પ્રવેશ થાય છે જે આ દગાખોરીની દુનિયાથી બિલકુલ અલગ છે.
લેસ ગોલ્ડ.
હા, લેસ ગોલ્ડ. આ પાત્રનું શું મહત્વ છે?
લેસ ગોલ્ડ, આમ જુઓ તો, આ વાર્તાનું નૈતિક કેન્દ્ર છે. તે એક યુવાન, આદર્શવાદી અને દયાળુ યુવતી છે, અને તે સ્થાનિક સામ્યવાદી પક્ષની સભ્ય છે, કારણ કે તે સામાજિક ન્યાયમાં માને છે. તે લિમસના તૂટેલા વ્યક્તિત્વ પાછળનું દર્દ જુએ છે અને તેના પ્રેમમાં પડે છે.
પણ લિમસ માટે તો આ ફક્ત એના કવરનો એક ભાગ જ હોય છે શરૂઆતમાં તો.
હા, શરૂઆતમાં તો, પણ ધીમે ધીમે તે ખરેખર લીઝ માટે લાગણી અનુભવવા લાગે છે, અને આ એક એવી ગૂંચવણ છે જે તેના ઉપરી અધિકારીઓએ ક્યારેય કલ્પી ન હતી.
એક અમાનવીય રમતમાં માનવતાનો પ્રવેશ.
બરાબર.
અને પોતાની ભૂમિકાને વધુ મજબૂત કરવા માટે તે એક દુકાનદાર પર હુમલો કરે છે અને જેલમાં પણ જાય છે, નહીં?
હા, અને આ પગલું કામ કરી જાય છે. જેલમાંથી છૂટ્યા પછી તરત જ પૂર્વ જર્મન એજન્ટો તેનો સંપર્ક કરે છે.
હવે રમત શરૂ થાય છે.
હા, હવે તે શતરંજની બિસાત પર જાણે કે એક મહરૂ બની ગયો છે. તેને પૂછપરછ માટે પહેલા નેધરલેન્ડ અને પછી પૂર્વ જર્મની લઈ જવામાં આવે છે.
અને ત્યાં તેની મુલાકાત કોની સાથે થાય છે?
ત્યાં તે મળે છે મુંડટના નાયબ ફિડલરને. ફિડલર મુંડટથી તદ્દન વિપરીત છે. તે એક બુદ્ધિજીવી છે, પોતાની વિચારધારામાં દૃઢ વિશ્વાસ ધરાવતો સામ્યવાદી.
અને મુંડટને ધિક્કારે પણ છે, બરાબર?
હા, કારણ કે ફિડલર પોતે યહૂદી છે અને મુંડટ ભૂતપૂર્વ નાઝી અધિકારી હતો, એટલે તેને પહેલેથી જ મુંડટની વફાદારી પર શંકા છે.
તો લિમેસ આ જ શંકાનો ફાયદો ઉઠાવે છે. એ બંને વચ્ચે એક પ્રકારની માનસિક રમત શરૂ થાય છે.
બરાબર. એકદમ સાવચેતીપૂર્વક લિમેસ એવી માહિતીના ટુકડાઓ અને નાણાકીય વ્યવહારોના પુરાવાઓ આપે છે
જે સીધા મુંડટને બ્રિટિશ જાસૂસ તરીકે સાબિત કરતા હોય.
બરાબર. અને અહીં લે ક્યારે આપણને વાર્તાના મૂળભૂત વિષય પર લાવે છે, નૈતિક સમાનતા. તે દર્શાવે છે કે બ્રિટિશ જાસૂસી સંસ્થાની પદ્ધતિઓ, જેમ કે છેતરપિંડી, બ્લેકમેલ,
નિર્દોષ લોકોના જીવનનો ઉપયોગ કરવો,
હા, એ બધું તેમના પૂર્વ જર્મન પ્રતિસ્પર્ધીઓ કરતાં જરાય સારું નથી. લિમસ પોતે ફિડલરને કહે છે કે જાસૂસો શું હોય છે? શું તેઓ સંતો અને શહીદો હોય છે? ના.
શું કહે છે?
એ કહે છે, તેઓ મારા જેવા ક્ષુદ્ર, અધમ બદમાશોનું એક સરઘસ છે. લે ક્યારે જાણે કહેવા માંગે છે કે જ્યારે તમે રાક્ષસો સામે લડો છો ત્યારે તમારે પણ રાક્ષસ બનવું પડે છે.
આ ખૂબ જ શક્તિશાળી વિચાર છે. તો ફિડલર, જેને લાગે છે કે તેની પાસે હવે પાક્કા પુરાવા છે, તે પોતાના જ ઉપરી અધિકારીની ધરપકડ કરે છે અને દેશદ્રોહના આરોપસર કેસ ચલાવવા માટે એક ગુપ્ત ટ્રિબ્યુનલ બોલાવે છે. હવે લાગે છે કે લિમસનું મિશન સફળ થવાની અણી પર છે. પણ અહીં વાર્તામાં એક એવો વળાંક આવે છે
જે બધું ઊંધું વાળી દે છે. હા, ટ્રિબ્યુનલમાં જ્યારે ફિડલર પોતાનો કેસ રજૂ કરી રહ્યો હોય છે ત્યારે મુંડટના વકીલ એક અણધાર્યા સાક્ષીને બોલાવે છે.
અને એ સાક્ષી છે
લીઝ ગોલ્ડ.
ઓ,
તેને સામ્યવાદી પક્ષ દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાનના બહાને પૂર્વ જર્મની બોલાવવામાં આવી હોય છે. તે ભયભીત છે, ગુજવાયેલી છે, એને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે.
અને પૂછપરછ દરમિયાન તેની નિર્દોષ અને સાચી જુબાની જ લિમેસના આખા ષડયંત્રનો પર્દાફાશ કરી દે છે.
કેવી રીતે?
તે કહે છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનું દેવું ચૂકવી દીધું હતું અને લિમેસને એક મિત્ર પાસેથી પૈસા મળતા હતા. આ બધું તો બ્રિટિશ જાસૂસી સંસ્થાએ જ ગોઠવ્યું હતું, પણ લિઝની જુબાનીથી એવું સાબિત થાય છે કે લિમેસને બહારથી મદદ મળી રહી હતી.
બરાબર. લિઝની ઈમાનદારી લિમેસના જૂઠાણાને ઉઘાડું પાડી દે છે. પણ વાર્તાનો સૌથી મોટો અને આત્માને કચડી નાખનારો ઘટસ્ફોટ તો હવે થાય છે.
એક મિનિટ, આનાથી પણ મોટો કોઈ ઘટસ્ફોટ છે?
હા, આખી રમત જે દેખાતી હતી તે હતી જ નહીં. સાચી વાત એ છે કે મુંડટ પોતે જ બ્રિટિશ ડબલ એજન્ટ છે.
શું મતલબ? મતલબ કે આખું ઓપરેશન મુંડટને ખતમ કરવા માટે નહીં
પણ તેને બચાવવા માટે ઘડવામાં આવ્યું હતું.
પણ શા માટે? મતલબ મુંડટ બ્રિટનનો સૌથી મોટો એસેટ હતો.
હા,
અને અસલી નિશાન ફિડલર હતું, કારણ કે તે મુંડટનું સત્ય જાણવાની નજીક પહોંચી ગયો હતો.
બિલકુલ. આ તો અકલ્પનીય દગો છે
પોતાના જ માણસ સાથે.
હા, લિમસને એ ક્ષણે સમજાય છે કે તે પોતાની જ સંસ્થાના હાથમાં એક મહોરું હતો. તેનો દારૂડિયો હોવાનો અભિનય, તેની જેલયાત્રા અને સૌથી દુઃખદ લિઝ સાથેનો તેનો પ્રેમ,
આ બધું જ એક મોટા અને ક્રૂર ષડયંત્રનો ભાગ હતો.
હા, તેનો અને લિઝના જીવનનો ઉપયોગ ફિડલર જેવા એક વફાદાર પણ શંકાશીલ અધિકારીને ફસાવીને ખતમ કરવા માટે કરવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલ ફિડલરને જ દોષી ઠેરવે છે અને તેને ગોળી મારી દેવામાં આવે છે.
આ તો ખૂબ જ ભયાનક છે. પોતાના જ માણસને બચાવવા માટે તેમણે બીજા એક નિર્દોષ માણસ અને પોતાના જ એક જાસૂસની જિંદગી દાવ પર લગાવી દીધી.
તો પછી લિમસ અને લિઝનું શું થાય છે?
મુંડટ, જે હવે સુરક્ષિત છે, તે લિમસ અને લિઝને ભાગી છૂટવાની વ્યવસ્થા કરે છે. તેઓને રાત્રિના અંધારામાં બર્લિનની દિવાલ પર લઈ જવામાં આવે છે.
હમ, અને રસ્તામાં ભાંગી પડેલી લિઝને લિમેસ આખું ભયાનક સત્ય સમજાવે છે કે તેમનો પ્રેમ, તેમના આદર્શો, બધું જ એક રાક્ષસી રમતમાં એક સાધન માત્ર હતું.
એ શું કહે છે એને?
તે કહે છે, આપણે કોણ છીએ લિઝ? આપણે એવા મૂર્ખાઓ છીએ જેઓ આ યુદ્ધની બહાર ઠંડીમાં ઊભા રહીને અંદર ડોક્યું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અને પછી આવે છે અંતિમ દ્રશ્ય, જે જાસૂસી સાહિત્યમાં અમર થઈ ગયું છે. દિવાલ પર શું બને છે?
દિવાલ પર લિમસ પહેલા ઉપર ચડે છે. જેઓ તે લિઝને મદદ કરવા માટે હાથ લંબાવે છે ત્યાં જ સ્પોટલાઇટ ચાલુ થાય છે.
અને ગોળીઓનો અવાજ?
હા, ગોળીઓનો અવાજ ગુંજી ઉઠે છે. લિઝને મુંડટના ગાર્ડ દ્વારા મારી નાખવામાં આવે છે.
ઓ,
પશ્ચિમ તરફ બ્રિટિશ એજન્ટ જ્યોર્જ સ્માઇલી, જે લે કારેની નવલકથાઓનો એક મહત્વપૂર્ણ પાત્ર છે, તેને સલામત રીતે કૂદી જવા માટે બૂમો પાડે છે. પણ લિમસ દિવાલની ટોચ પર ઊભો રહીને નીચે પડેલા લિઝના નિર્જીવ શરીરને જુએ છે.
અને તે કૂદતો નથી.
ના, તે પશ્ચિમ તરફ જુએ છે, જ્યાં એ લોકો છે જેમણે આ આખી દુર્ઘટનાનું કાવતરું ઘડ્યું હતું, જેઓ તેને સલામતી આપી રહ્યા હતા.
અને પછી?
અને પછી તે જાણી જોઈને પાછો પૂર્વ તરફ નીચે ઉતરી જાય છે, જ્યાં તેને પણ ગોળી મારી દેવામાં આવે છે.
તે જે સ્ત્રીને પ્રેમ કરતો હતો તેની સાથે મરવાનું પસંદ કરે છે.
હા, આખરે તે અમાનવીય વ્યવસ્થામાંથી, એ ઠંડીમાંથી સાચા અર્થમાં બહાર આવી જાય છે.
આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે મોટા વૈચારિક સંઘર્ષોમાં વ્યક્તિગત માનવતાની સૌથી મોટી કિંમત ચૂકવવી પડે છે.
અને તે એ પણ દર્શાવે છે કે જ્યારે સંસ્થાઓ અને વિચારધારાઓ વ્યક્તિઓ કરતાં મોટી થઈ જાય છે, ત્યારે પ્રેમ, દયા અને કરુણા જેવી લાગણીઓ ઘાતક નબળાઈઓ બની જાય છે. લે કેરેનો સંદેશ સ્પષ્ટ છે, આ રમતમાં કોઈ વિજેતા નથી. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.